તારીખ 30 જૂન શુક્રવાર 2017 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી પત્ર સમીક્ષા પત્રાંક 138માં એક જ અંબાલાલભાઈ ઉપરનો છે. એક જ બે શબ્દ વાક્ય લખ્યા, બે શબ્દ, યોગ્યતા મેળવો, અને પછી સરસ લખ્યું છે એમ જ મળશે. સાધકે આ સમજવાનું છે, યોગ્યતા મેળવો અને કેમ મળશે ને કેમ મળશે ને કેમ મળશે ને શું કરવું ને આ કરું તે કરું. યોગ્યતા મેળવવી છે. જ્યારે એવો પોતાનો નિશ્ચય થાય છે ત્યારે એ એમ જ મળશે, તો યોગ્યતાના માપદંડ શું? તો આત્મસિદ્ધિમાં કહ્યું છે, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આ યોગ્યતાના બીજ છે. વ્યવહારિક યોગ્યતામાં પૈસો જોઈએ, ડિગ્રી જોઈએ, પદ જોઈએ, સંપત્તિ જોઈએ, અનેક પ્રકારના માપદંડ વ્યવહારિક યોગ્યતામાં છે. હું કેવી રીતે મોટો કહેવાઉં, કેવી રીતે આગેવાન કહેવાઉં, એમાં આવું બધું જરૂર પડે છે. પરમાર્થ માર્ગની યોગ્યતામાં જીવમાં વૈરાગ્ય કેટલો છે, જીવમાં કષાયોનું ઉપશાંતપણું કેટલું છે, જીવની અંદર પરપદાર્થ પ્રત્યેની ઉદાસીનતા કેટલી છે, આ એની યોગ્યતાના બીજ છે. કૃપાળુદેવની ભાષામાં કહીએ તો વૈરાગ્ય અને ઉપશમ, આ બે જ એવા મોટા તત્વ છે કે જે જીવની યોગ્યતા નક્કી કરે છે પરમાર્થ માર્ગની. એટલે આપણે જ્યારે પ્રયત્ન કરવો હોય ત્યારે એ કહીએ કે આપણો વૈરાગ્ય કેમ વધે. વૈરાગ્યનું વધવું એટલે શું? તો કે મોહનું ઘટવું. એ તો છે જ, અનાદિના સંસ્કારને લીધે, અજ્ઞાનને લીધે, મિથ્યાત્વને લીધે પર પદાર્થ પ્રત્યે મોહ છે. એમાં મારાપણાની બુદ્ધિ છે, એમાં સુખપણાની બુદ્ધિ છે, એમાં હિતપણાની બુદ્ધિ છે. આ ભૂમિકા છે જીવની. જીવની ભૂમિકા અત્યારે અયોગ્યતાની છે. હવે એમાંથી એને આ બધામાંથી કે જે પર છે, મારું નથી છતાં જેમાં મમત્વ છે, દેહ, સ્ત્રી, રૂપ, સગા સંબંધી, કુટુંબ, પરિગ્રહ, વૈભવ, પદ પ્રતિષ્ઠા, આ કોઈ મારી નથી, એવો જો એને વિચાર આવે પરમાર્થ માર્ગની અંદર પહેલાં કે સંસાર એ તો મારો અનાદિનો છે. હવે આપણે જ્યારે પરમાર્થની વાત કરીએ ત્યારે સંસાર વધવાની વાત હોય કે સંસાર ઘટવાની વાત હોય, ઘટાડવાની વાત હોય, સંસારને ટૂંકો કરવાનો હોય કે પથારા પાથરવાના હોય, ટૂંકો કરવાનો હોય, તો સંસારના જે કંઈ સંયોગો છે એ સંયોગોથી વિરક્ત થવું, એના તરફ જે મોહભાવ છે એને વિચારીને ઓછો કરવો, સંકોચવો, સમેટવો, પ્રયત્ન કરવો. આ પ્રયત્નો કરવાથી કે છે યોગ્યતા એમ જ મળશે, વિચાર નહીં હોય તો નહીં મળે. જો આ કછું ઓર રહા ઉન સાધન છે, હું દાન ગમે તેટલું આપું પણ ધન પ્રત્યેનો મમત્વનો મને વૈરાગ્ય આવવો જોઈએ, એ વિચાર નહીં હોય તો દાનથી તારામાં ત્યાગ વૃત્તિ આવશે નહીં, માનવૃત્તિ આવશે, લોકસંજ્ઞા આવશે, માન કસાય જાગૃત થાય, પણ ત્યાગવૃત્તિ ન આવે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. વૈરાગ્ય અંદર જો નથી આ વિચાર કે સંપત્તિ ધન એ મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું, એના પ્રત્યે મમત્વ નથી, એના પ્રત્યે સુખબુદ્ધિ નથી, એના પ્રત્યે હિતબુદ્ધિ નથી, તો એકવાર પર પદાર્થની નિરર્થકતા આપણને ભાષ્યમાન થાય, શ્રદ્ધામાં આવે, એના ઉપર વિશ્વાસ આવે કે ના આ હોય તોય ભલે અને ન હોય તોય ભલે, આવી વિશ્વાસ નથી આવતો. ન હોય તો શું થાય, હું શું કરીશ એમ થાય, પણ ત્યારે વિચાર નથી આવતો કે જે સિદ્ધ આત્મા છે એની પાસે શું છે. જે મહાન નિર્ગ્રંથ આત્માઓ છે એની પાસે શું છે, તો એ પૂર્ણ છે કે નહીં, એ શાંત છે કે નહીં, એ સુખી છે કે નહીં, એ સમાધિવંત છે કે નહીં. જો એ છે તો એની પાસે તો નથી. આમ વિચાર કરવાથી મને લાગ્યું છે કે આ બધું છે એટલે હું સુખી છું, તો આવા કેટલાય દુખિયાનો વિચાર કરવો કે જેની પાસે આ બધું હતું. આ બધું હોવા છતાં એકદમ દુખી હતા, તો એનું કારણ આ બધો પરિગ્રહ સુખનું કારણ, શાંતિનું કારણ, સમાધિનું કારણ નથી. એટલે યોગ્યતા મેળવો એટલે વિચારની સાથે ભાવની સાથે. આખું જૈન દર્શન ભાવ ઉપર આધારિત છે. આપણે કૃતિ ગમે તે કરીએ, દાનની કરીએ, તપની કરીએ, વ્રતની કરીએ, આ બધા સરસ ક્રિયાઓ છે, પણ એમાં જો ભાવનો અભાવ હોય તો એક એક ક્રિયા આપણને એનો ફલશ્રુતિ લાભ ન આપે. આત્મિક ગુણ જે અંદર દ્રઢ થવો જોઈએ એ ન થાય. 137માં તો એક પુસ્તકની માત્ર પહોંચ માટે લખ્યું છે કે હજી મળ્યું નથી, પણ સૂચન સરસ કર્યું છે. આત્મશાંતિમાં પ્રવર્તશો. કૃપાળુ દેવનો તો એક એક શબ્દ હોય બસ છે. પત્ર લખો કે સાહેબ શું પત્ર આવ્યો, કૃપાળુદેવનો તમારા ઉપર શું લખ્યું છે, તો લાંબુ ભાષણ નથી કાંઈ. આત્મશાંતિમાં પ્રવર્તશો. હવે જો એ વિચારક ન હોય તો એને એમ થાય ઠીક લખ્યું જ મૂકી દો. વિચારક હોયને વિચાર થાય કે આત્મશાંતિ એટલે શું, તો આ મારી શાંતિ કઈ શાંતિ છે, હું જે શાંતિની વાત કરું છું, હું શાંતિનો પ્રયત્ન કરું છું, એ શાંતિ અને આત્મશાંતિ કોઈ જુદી છે. આત્માની શાંતિ કઈ, આ શરીરની શાંતિ અને આત્માની શાંતિ, તો બે શાંતિ જુદી હોવી જોઈએ ને, બે શાંતિ છે તો બે પદાર્થ જુદા હોવા જોઈએ. આ વિચાર કે જ્ઞાની પુરુષ લખે છે કે આત્મશાંતિમાં પ્રવર્તશો, તો એ દેહની સાતા માટે પૂછતા નથી, દેહના સુખ માટે પણ પૂછતા નથી, એ તો આત્મશાંતિની વાત કરે છે. તો દેહનું બધું સુખ હોય તો પણ અજંપો હોય કે નહીં, અશાંતિ હોય કે નહીં, અસ્વસ્થતા હોય કે નહીં, ભાઈ તને શું દુઃખ છે, તું જે ઈચ્છે છે એવું ખાવા પીવાનું, બેસવાનું, ઓઢવાનું, પહેરવાનું, પાથરવાનું, સૂતો છું શાંતિથી ખાઈ પીને, પંખો ફરે છે માથે, શું છે દુઃખ, તો કે ઊંઘ ન આવે. મગજની અંદર અનેક પ્રકારની આધીઓ, વિચારના વમળો, અનાકૂળતાઓ, બેચેની, અજંપો, ભાઈ શેનું છે તને, એ આત્મા શાંત નથી. શરીરને શું જોઈએ છે, તો કે ના હવે ખાઈ શકાય એમ તો નથી, એક એક કોળીઓ હવે મોઢે ઉતરે એમ નથી, કોઈ પીણું પીવું છે તો એ નથી, તમને કાંઈ ઓશિકો બદલાવી દઉં તો કે ના બધું બરોબર છે, પંખો બરોબર છે, હાઈ સ્પીડ કરવી છે, લો કરવી છે, ના બધું બરોબર છે, તો વાંધો શું છે. આત્માની શાંતિ નથી. ભૈરા ભૈદરા કુટુંબની અંદર પણ આપણને અજંપો છે એવો ક્યારેય વિચાર આવે છે? અજંપો આવતો હશે, અશાંતિ તો આવે જ છે, અનાકૂળતા તો થાય જ છે, બેચેન તો છે જ, પણ વિચાર નથી કે શું કામ બેચેન છું, શું ખોટ છે, શું વાંધો છે. આ જ્યારે એને આત્મશાંતિ શબ્દ મળે જ્ઞાની પાસેથી, ત્યારે એને ખ્યાલ આવે કે વાસ્તવિક આત્માની શાંતિ નથી તો બહારની બધી શાંતિ નિરર્થક છે. અને આત્માની શાંતિ છે અને સવારે ખાધું નથી, આજ સરસ મજાનો વ્રત કર્યું છે, શ્રદ્ધા આવી છે, નિયમ લીધો છે, આનંદ છે એનો, કાંઈ ખાધું પીધું નથી પણ પોતે આ કર્યું છે ભાવથી, એનો આનંદ છે, તો આત્મશાંતિ છે કે નહીં? ભલે પેટની શાંતિ નથી, પેટની શાંતિ નથી, આત્મશાંતિ છે કે નહીં? આ બે શાંતિ જુદી છે, બે અસ્તિત્વ જુદા છે, દેહનું, શરીરનું અને આત્માનું, ચૈતન્યનું. એકબીજાને બહુ ઓછો સંબંધ છે, આમ તો ભિન્ન જ છે, એના લક્ષણે ભિન્ન છે, પણ સંયોગમાં હોવાને કારણે, પરસ્પર સંકળાયેલા હોવાને કારણે, અજ્ઞાનને કારણે ભ્રાંતિ ઘણી છે કે બંને એક છે. ભાઈ શાંતિ ક્યાંથી થાય? ખાઈ પીએ તો કંઈક શાંતિ થાય ને એમ, આમ તરત બોલે, પણ એને ખ્યાલ નથી કે ઘણી વાર તો ખાધું હોય તો શાંતિ નથી, એનું શું? આ ખ્યાલ નથી, આ ભ્રાંતિ, આ અજ્ઞાન. અને સત્સંગમાં હોય તો કેટલી શાંતિ હોય, કોઈ સત્પુરુષના સાનિધ્યમાં હોય તો પણ કેટલી શાંતિ હોય. તો આત્મશાંતિ એ સાચી શાંતિ છે, કારણ કે તારું સાચું અસ્તિત્વ એ આત્મા છે, શરીર નથી. શરીર ઉત્પન્ન થયું છે, શરીર વિનાશી છે, અને એ શરીર ઉત્પન્ન થયું છે ને વિનાશી છે, એ કાળની અંદર શરીરમાં અનેક પ્રકારની હાનિ વૃદ્ધિ ચાલ્યા જ કરે છે, એ દુરસ્ત છે, નાદુરસ્ત છે, એ રોગી છે, નિરોગી છે, એ શોક સંતૃપ્ત છે, હાસ્ય સંતૃપ્ત છે, આ બધી અવસ્થાઓ શરીરની અનંત અવસ્થાઓ, એના ઉત્પન્ન થવામાં અને વિનાશ થવાની વચ્ચે આવી અનંત અવસ્થાઓ છે. આત્મા અવિનાશી છે, એની અસ્તિત્વની જેને શાંતિ પ્રાપ્ત થઈ, એને પછી આ શરીરની બધી આવી ચડ ઉતર જે શાંતિ થતી હોય ને, એનાથી એ અલિપ્ત રહી શકે, કારણ કે સમજે કે મારી શાંતિ અને આની શાંતિ બે જુદી છે. કેટલો સરસ શબ્દ છે, આત્મશાંતિમાં પ્રવર્તશો. દરેક મંત્રની અંદર ભારતનું દર્શન તો જુઓ, પૂરું થાય ને એટલે છેલ્લે ઓમ શાંતિ શાંતિ શાંતિ, આત્મશાંતિ છે. પણ બોલતી વખતે અંતર્મુખ થઈએ, દિવ્યતાના ભાવ આવે, સામે કોઈ એવી સત્પુરુષની પ્રતિમા હોય, મુદ્રા હોય, જ્ઞાનેશ્વર ભગવાનની હોય, ત્યારે આપણે જ્યારે આ મંત્ર બોલીએ, ત્યારે મંત્રની અંદર કોઈ સંસારની ભોગ સામગ્રી નથી, વસ્ત્રો નથી, આભૂષણ નથી, ખાવા પીવાના પદાર્થો નથી, પણ એ આખી દિવ્યતા છે. અને આપણે બોલીએ છીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ, ત્રણ વાર બોલીને એનો એટલો બધો ઊંડો અને છેલ્લો તો અંદર સમાઈ જાય. ત્રીજું શાંતિ જ્યારે બોલીએ તો ઉચ્ચાર પણ ન આવે, નાભીની અંદર એ વાત સમાઈ જાય, ત્યાં પોતે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જાય છે. આ બધા પ્રયોગો છે, પોતાના સ્વરૂપની સાથે તન્મય થવાના, કરવાનું આ છે સાધનામાં, કે હું છું તો હું મારી સાથે જોડાવું તો ખરો, બહાર જ રહ્યા કરવું છે, વિચારો પણ બહારના, ચિંતન પણ બહારનું, જ્યારે જ્યારે જોઈએ ત્યારે બહારની જ વાત, तो अंदरनी विचारणा कोण करशे? આવો શબ્દ મળે જ્ઞાની દ્વારા કે આત્મશાંતિમાં પ્રવર્તશો, બીજી નહીં. મોક્ષમાળામાં કહ્યું બહુ પુણ્ય કેરામાં કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહ ને હારી દેવો, એનો વિચાર નહીં અહો એક પળ તમે આવો. જ્ઞાની કહે છે એક પળ પણ તમે આવો વિચાર ક્યારેય કર્યો નથી કે આ બધું બાહ્ય જે છે હું એને શાંતિના સુખના સાધનો સમજું છું, પણ એ તો નરદેહને હારી જવા જેવું છે. સુખ તો એ છે કે પશ્ચાત દુઃખ નથી, અને પશ્ચાત દુઃખ એટલે જો સંસારની આ કડી ચાલુ છે જન્મ મરણની તો દુઃખ જ છે. આવો વિશ્વાસ આવે છે કે હું મરીશ તો હવે ફરી જન્મ નહીં લઉં, હવે દેહ ધારણ નહીં કરીશ, કારણ કે સંસારના તમામ દુઃખો કૃપાળુ દેવે એને એકત્ર કરીને એકમાં જ મૂક્યા કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. આ ત્રણ નથી ને તો એકે દુઃખ નથી. અનંતને ગણવાની જરૂર જ નથી, બધા આવી ગયા. આમાં તમે વિચાર કરો ઘડી ભર શરીર નથી તો કયું દુઃખ આપણને આવે, કયું દુઃખ આવે? એકે દુઃખ આવી શકવાની કોઈ સંભાવના જ નથી. તો ફરી ન જન્મવાના પ્રત્યાખ્યાન એની પ્રતિજ્ઞા એનો નિશ્ચય આમ વિચાર કરવાનો, એમને એમ યોગ્યતામાં મળી રહેશે. આત્મશાંતિમાં પ્રવર્તશો, શબ્દ ટૂંકો છે પણ જો પકડાઈ જાય સાધના કરતા કરતા બેઠા હોય અને કૃપાળુ દેવનો શબ્દ યાદ આવે કે મારે પ્રવર્તવું છે અત્યારે, બધું મૂકી દીધી ક્રિયાકાંડ બધી, આત્મશાંતિમાં પ્રવર્ત, હું આત્મા છું. આત્માની શાંતિ શેમાં છે? પરના બંધનથી મુક્ત થવામાં છે. પર સાથેના વિભાવોને કારણે જે કષાયના પરિણામ છે એનાથી મુક્ત થવામાં છે. ચાલો એ પ્રયત્ન કરું, હું એમાં પ્રવર્તન કરું. તો જેટલો સમય પ્રવર્તન થઈ શકે આપણાથી, સમજો કે કોઈ વાર મિનિટ બે મિનિટ, પણ તે સમયે આત્મશાંતિનો અનુભવ થાય. સંયોગોની શાંતિ નહીં, સંયોગોના અભાવમાં પણ શાંતિ. અને એકવાર આનો અભાવ આનો અનુભવ થાય, અનુભૂતિ થાય, તો જીવ હંમેશા એ જ શાંતિને ઝંખે. કેમ કે આ અમૃતનો સ્વાદ છે, એ મળ્યા પછી જતો નથી. પછી બાકીના બધા પદાર્થોથી મળેલી શાંતિ ફિક્કી લાગે છે કે બધી બરોબર, પણ ભાઈ મને જે સવારે પ્રાર્થનામાં મંત્રજાપમાં સ્મરણમાં જે શાંતિનો અનુભવ થાય છે, એબ્સોલ્યુટ પીસ, અનકન્ડિશનલ પીસ, એવો આ એકેય પદાર્થના સંયોગથી થતો નથી. બધાની પાછળ કંઈ ને કંઈ દુઃખ છે, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આત્મશાંતિમાં પ્રવેશ, એટલે લખ્યું આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી ગમે તેવી નિર્ધન હોય, એકાકી હોય, દરિદ્ર હોય, તો પણ આત્મહિતનું આત્મકલ્યાણનું કારણ છે. 136 એમાં ખીમજી દેવજી આ એક અદ્ભુત ચરિત્ર છે. એટલો બધો જ્ઞાન માર્ગી છે, શાસ્ત્રનો એટલો અભિનિવેશ છે એને, અને જ્ઞાનની એક મોટી જરા થોડીક વિશેષતા કહો તો વિશેષતા અને ઉણપ કહો તો ઉણપ. જ્ઞાન માર્ગમાં જે વધારે આગળ ચાલે ને એને થોડો સૂક્ષ્મ અહમ આવ્યા વિના બહુ એવો મોટો કોઈ ભાગશાળી હોય કે જ્ઞાની હોય અને છતાં પોતાના અહમથી પર હોય. અહીંયા તો જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ એનો અહમ વિકસિત થતો જાય. કેટલાય લોકોના જીવનમાં જોયું છે કે શરૂઆતમાં એટલી વિનમ્રતાની મૂર્તિ હતા અને અદૃશ્ય થઈ જાય, ક્યાંય પોતાનું અસ્તિત્વ દેખાવા ન દે એવી પ્રકારના સમાઈ જાય પોતામાં. એવા લોકોને જરા જ્ઞાન માર્ગ વધી ગયો, જરા શાસ્ત્રનું થોડુંક સમજ આવીને થોડુંક બોલવાનું ફાવ્યું ને એવા ચડે એવા ચડે કે હવે તો આ જાયલા જલાઈને નવીપડા ઉપડે નહીં. પછી તો સિદ્ધિ પ્રસિદ્ધિ સત્કાર માન પૂજા એના બધા ધોરણો બદલાઈ ગયા. જ્ઞાન માર્ગ બહુ સરસ છે, સમજવા માટે બેસ્ટ છે, પણ પચાવવો આકરો છે. જ્ઞાન વધે એમ જ્ઞાની પ્રત્યે અહોભાવ વધવો જોઈએ, આ જ્ઞાનની નિશાની. પછી પોતાની પામરતા, જ્ઞાની પ્રત્યે એકવાર અહોભાવ. અહોભાવ એ અધ્યાત્મનું અધિષ્ઠાન છે. જ્યાં સુધી આપણને પરમ તત્વ તરફ, જ્ઞાની તરફ, સત્પુરુષ તરફ અહોભાવ નથી, આપણું ગમે તેટલું જ્ઞાન આપણા આત્મકલ્યાણનું કારણ બની શકે નહીં. આત્મકલ્યાણનું મને આપણને પછાડે જ જ્ઞાન હોવા છતાં, કારણ કે જ્ઞાનને સમાવી દેવું છે, અર્પિત કરવું છે. અહોભાવ જોઈએ પરમ તત્વ પ્રત્યે, કોઈ સત્પુરુષ પ્રત્યે, કોઈ વિદ્યમાન ગુરુ પ્રત્યે, કોઈ શાસ્ત્ર પ્રત્યે અહોભાવ જોઈએ. આખી વાત કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં મૂકી, અનંત જ્ઞાનીઓના નિશ્ચયની વાત મૂકી, બેજોડ અગુપ્ય વાત મૂકી અને પછી વસરા વિધિ, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો. અરે તમે કીધું કે પ્રભુએ કીધું, તો મેં કાંઈ કીધું જ નથી. આટલી વાત મેં કરી છે છ પદની, એના બધા સમાધાન આપ્યા છે, છ દર્શનનો નિચોડ આપ્યો છે, મેં નથી આપ્યો. તો તમે કેના ગુણગાન ગાવા બેઠા? જે સત્પુરુષ જેની કૃપાથી જેના અનુગ્રહથી મને આ સમજ આવી, મારું જ્ઞાન એ જ્ઞાનીની કૃપા દ્રષ્ટિનું પરિણામ છે. એટલે ગમે તેટલું જ્ઞાન હોય એમાં સર્વજ્ઞનો અનુગ્રહ સમાયેલો છે. જૈન દર્શનમાં એટલે તીર્થંકરની તુલના ક્યાંય થતી નથી. એ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞના જ્ઞાન આગળ આપણું ગમે તેટલું જ્ઞાન હોય એ પાસેરામાં પેલી પૂણી જેવું છે. માટે સર્વજ્ઞનો શરણાપન, કેવલી પન્નત્તો ધમ્મમ શરણમ પવજ્જામિ. એટલે જ્ઞાન માર્ગ ઉપર ઘણી વાર આપણને આનંદ થાય છે, પણ ત્યાં આપણી આ એક બરોબર જો અહોભાવ હોય, પરમ જ્ઞાની પ્રત્યેની ભક્તિ હોય તો આપણે બચાવી લેશે, નહીં તો આપણો અહમ વધતો જશે. અને એ સ્વચ્છંદ ભાઈએ વાત કરીને કે સ્વચ્છંદ જ્યાં દબાયો નથી, નષ્ટ થયો નથી, ત્યાં સુધી કાંઈ સાચી પાત્રતા આવતી જ નથી. એટલે અહીંયા સરસ કહ્યું છે એ ખીમજી દેવજીને, કહે છે કે જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યતા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ થશે અને હું રિદ્ધિ ઇત્યાદિ કે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મમ મર્મને માટે મિથ્યા મોહ કરશે, મમને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. પણ સાહેબ હું શાંતિના પાઠ કરું છું, શાંતિનો મંત્ર કરું છું, શાંતિનો યજ્ઞ કરું છું. મારી શાંતિ ને વિશ્વ શાંતિ, આત્મ શાંતિ, વિશ્વ શાંતિ, લોક શાંતિ, બોલને જેટલું બોલવું એટલું. શબ્દોમાં ક્યાં દરિદ્રતા છે? પણ પોતાને શાંતિ થતી નથી. વિશ્વની શાંતિની ઘોષણા કરનારો પોતે અશાંત છે. હવે કોઈ અશાંત ઘોષણા કરે વિશ્વ શાંતિની તો કોને શાંતિ થાય? પ્રકૃતિને શાંતિ થાઓ, પશુ પક્ષીઓને શાંતિ થાઓ, જગતના જીવોને શાંતિ. એ તો તીર્થંકરની વાણીમાં બોલે જ્યારે ઓમ શાંતિ ત્યારે થાય. કારણ કે પોતે શાંત છે અને એનો પડઘો શાંતિમાં જ પડે. હું અશાંત હોઉં તો મારી વાણીનો પડઘો શું પડે? અરે સામાન્ય અનુભવ છે, ઘરની અંદર કોઈ વ્યક્તિ, વડીલ હોય એને બધું હોય આગળ, એ અશાંત હોય તો ઘરમાં પડઘો શેનો પડે? અશાંતિનું કે શાંતિનું? કાંઈ કહેવાય, કહી ન શકાય એ કંઈ કાંઈ. પણ એમ કે કંઈ પતિ ગયું, એક જોઈ જે આપણા ઘરની અંદરનો એક પાત્ર છે જે કેન્દ્રમાં હોય, એ અશાંત હોય તો શાંતિનો પડઘો નહીં પડે. અને એ આનંદમાં છે. બધાને શું કરો, છું જલસા કરો તો થોડી ઘણી મુશ્કેલીઓ પણ કોઈ બોલશે નહીં, એ બધા સહન કરી લેશે. કેટલી જવાબદારી છે વડીલની, એ જો શાંત ન હોય, બડબડીઓને ગમે તેમ ગમે તે બોલી નાખે, તાત્કાલિક ઉતાવળિયા રિએક્શન આપે, એ કેટલું અશાંત કરે છે. કેટલા લોકોના જીવનમાં અશાંતિનું એ કારણ બને એને ખબર છે? તારી શાંતિ, તારું ગાંભીર્ય એ કુટુંબના કલ્યાણનું કારણ છે, એમ પરમાત્માની શાંતિ એ જગતના કલ્યાણનું કારણ છે. સત્પુરુષનું યોગ પણ વિશ્વનું કલ્યાણ કરો, અમથુમથું કલ્યાણ થાય. એનું મૌન એ જગતનું કલ્યાણ કરે છે, એમની શાંતિ એ જગતના અશાંતિના દાવાને બુઝાવી દે છે, એટલો પ્રભાવ એનો છે. નરસિંહે ગાયું કે શાંતિ પમાડે તેને સંત કહીએ, જેના સમીપમાં જેમાંથી આપણી તમામ જે કાંઈ અશાંતિ છે એ શાંત થઈ જાય, દાવાનળ બુજાઈ જાય. હિંસક પ્રાણીઓ પણ પોતાની હિંસક વૃત્તિ ભૂલી જાય, જન્મો જન્મના વેર વિદાય થઈ જાય. જેની હાજરીમાં એવા પરમાત્માના સ્વરૂપ, જ્ઞાનીના સ્વરૂપ, સત્પુરુષના સ્વરૂપ આ શાંતિના પડઘા છે. એની અંદર જે શાંતિ છે ને, જબરજસ્ત નિર્વેર ભાવના, શાંત ભાવના, શુદ્ધ ચૈતન્યની ભાવના, જગતના મંગલની અને કલ્યાણની ભાવના, એની સમીપ આવનારા લોકોની અંદર આંદોલનો ફેંકે છે, બધું અશાંત થઈ જાય છે. અને એક પોલીસ કમિશનર વચમાં આવીને ઉભો રહ્યો હતો, અશાંત થઈ જાય બધું. એટલે ખીમજીને કહે છે કે ત્યાં સુધી શાંતિ થવી દુર્લભ છે, એ જ આ પત્તાથી જણાવું છું, તેમાં બહુ જ સમાયું છે. તમે ઘણે સ્થળે વાંચ્યું હોય, સુણ્યું હોય તો પણ આ પર અધિક લક્ષ્ય રાખજો. એક પત્તું લખીને ખીમજી દેવજી જેવા જ્ઞાનીને આ કૃપાળુદેવ આંગળી ચીંધે છે કે જોજો, આ તમને આમાં ઘણું મેં કીધું છે. શું? કે આત્મભાવ સિવાય અન્ય ભાવ એટલે દેહ ભાવે દેહની મહત્તા કરશો, એના સંજોગોના એની મહત્તાના આધાર ઉપર વર્ષો, હું કરું છું એવી બુદ્ધિ કરશો, કરતા ભાવ, હું રિધિ ઇત્યાદિ કે એટલે કોઈ પણ પ્રકારની મારી સંપત્તિ, સાધનો, પરિગ્રહ એનાથી હું અધિક છું, શાસ્ત્રને જાળ રૂપે સમજશો કે મને બધી ખબર છે, અને મમને માટે, પોતાના અભિમાનને માટે મિથ્યા મોહ કરશો. કેમ ન થાય? અમે જાણીએ છીએ એટલે કહી છે ને, અમે સાચું છે એટલે કહી છે ને, આ મમનો મોહ છે. પોતાનું મમત્વ છે, હું સાચું જ કહું છું, તને કોણે કીધું તું સાચું કે સર્વજ્ઞ છો? છદ્મસ્થને કોઈ દી પૂર્ણ સાચું હોય? સંપૂર્ણ અજ્ઞાનના બધા દળિયા નાશ થાય ત્યારે સાચ આવે. હવે જ્ઞાનાવરણીયના કર્મનો એક અંશ બાકી હોય ત્યાં સુધી સાચું ક્યાંથી? અજ્ઞાનનો અંશ તો છે જ, અને અજ્ઞાનનો અંશ છે એટલે એટલું અસત્ય તો ખરું ને, ભલે 0.9 પણ એટલું તો ખરું ને. તો તારું સાચ એટલું અધૂરું ને. છદ્મસ્તને ક્યાંય સત્ય હોતું નથી, એનું સાપેક્ષ સત્ય એનું છે, નિરપેક્ષ સત્ય તો કેવડીનું છે. બસ આ પત્તામાં લખી દીધું ખીમજી દેવજીને. ખીમજી એ આપણા બધા જ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બધા સંસારી જીવો આત્મા સિવાય અન્ય દેહભાવે વર્તનારા, કર્તા બુદ્ધિ રાખનારા, રિદ્ધિ ઇત્યાદિ કે પોતાની સિદ્ધતા સિદ્ધ કરનારા, શાસ્ત્ર કરતાં પોતાને દોડાયા માનનારા, અને પોતાના મમ માટે ખોટો મિથ્યા મોહ રાખનારા. જ્ઞાની કહે છે એની શાંતિ થવી દુર્લભ છે. હવે નીચે એવું કહે છે કે આત્મશાંતિમાં પરવશ. સમજાઈ ગયો આત્મશાંતિનો અર્થ, અને આત્મશાંતિ ન થાય પ્રાપ્ત એવી પરિસ્થિતિનો અર્થ કે આ સ્થિતિમાં છો ત્યાં સુધી આત્મશાંતિ થવી દુર્લભ છે. વિશેષ અવસર આવે.